જય જીનેન્દ્ર, મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અત્યારે આપણે જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકામાંથી ગાથા 320 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આત્મખ્યાતિ ટીકામાંથી આ ગાથા ઉપરનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે અને આ જ ગાથા ઉપર જયસેન આચાર્ય ભગવાને તાત્પર્યવૃત્તિ ટીકામાં જે ટીકા લખી છે, જે વાત લખી છે, એ આપણે સમજી રહ્યા છીએ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું પ્રવચન આપણે કરી રહ્યા છીએ. તો પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 95, અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જેમ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એકલા જ્ઞાન પ્રકાશનો પુંજ ત્રિકાળ અસ્થિ છે, એમ રાગાદિ બંધ પણ વર્તમાન અસ્થિ છે. જો અત્યાર સુધી આપણે જે વાત કરતા હતા એમાં એ વાત આવી કે ભગવાન આત્મા એટલે કે જ્ઞાન એ માત્ર જાણે છે, એ કરતો નથી, વેદતો નથી, એ વાત આવી. અને જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર જ્ઞાનની વાત કરી અને પછી સાથે જે જ્ઞાન સ્વરૂપે પરિણમ્યો છે, જેની પરિણતિ શુદ્ધ થઈ છે, એવા આત્માની વાત લઈ અને સમજાવવામાં આવ્યું. અને સાથે એ પણ લીધું કે જેને કેવળ જ્ઞાન થયું છે એની પરિણતિ કેવી છે, તો એને માટે પણ એમ કહ્યું કે એ પણ એમનું જ્ઞાન પણ એ માત્ર જાણે છે પણ એ કોઈને કાંઈ કરતું નથી કે ભોગવતું નથી, એ વાત પણ સાથે લીધી. હવે અહીંયા એક બીજી વાત સમજાવે છે કે જેમ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એકલા જ્ઞાન પ્રકાશનો પુંજ ત્રિકાળ ત્રણેય કાળે અસ્થિ છે એટલે હોવાપણે છે. અહીંયા વાત એ કરવી છે કે આત્મા હોવાપણે છે અને હોવાપણે છે એટલું જ નહીં, પહેલા પણ હતો અને ભવિષ્યમાં પણ હશે, એટલે ત્રિકાળ ત્રણેય કાળે એ છે, એનું અસ્તિત્વ ત્રણેય કાળે છે. આત્માનું અસ્તિત્વ ત્રિકાળ ત્રણેય કાળે છે અને કેવો છે, તો કે જ્ઞાન સ્વરૂપી છે. આત્માનું જ્ઞાન સ્વરૂપ એવું ને એવું ત્રણેય કાળે છે. એવી રીતે અહીંયા કહે છે કે રાગ આદિ બંધ પણ વર્તમાન અસ્થિ છે. અહીંયા શું લીધું? પર્યાયને લીધી છે, અહીંયા પર્યાયને લીધી. અને પર્યાયની પણ અસ્થિ છે, એનું અસ્તિત્વ પણ છે, એ હોવા પણ છે, પણ ક્યારે? અત્યારે વર્તમાનમાં. ત્રિકાળ નથી, આત્મા ત્રિકાળ છે અને ત્રિકાળ જ્ઞાન સ્વભાવી છે. અને એ જ વખતે આ રાગ આદિ છે, બંધ છે, બધું છે, પણ એમાંનું કાંઈ ત્રિકાળ નથી, એ પણ અસ્થિ છે, હોવા પણ છે. એમ નથી કે નથી, રાગ નથી, બંધ નથી, એમ વાત નથી, એ છે, બધું જ છે, પણ એ શાશ્વત નથી, એ કાયમ રહેવાવાળી ચીજ નથી, એ ક્ષણિક છે. એટલે અહીંયા એમ કહે છે કે જેમ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એકલા જ્ઞાન પ્રકાશનો પુંજ એટલે માત્ર જ્ઞાન સ્વભાવી છે અને એ પણ ત્રણેય કાળે રહ્યો છે, એ ત્રિકાળ અસ્થિ છે, એમ રાગ આદિ બંધ પણ વર્તમાન અસ્થિ છે. એટલે અસ્તિત્વની અપેક્ષાએ બંને છે, પણ આ વર્તમાન છે, પેલું ત્રિકાળ છે. વર્તમાન અત્યારે છે એટલે એની અસ્થિ છે એ અહીંયા સિદ્ધ કરવું છે. વર્તમાન કહ્યું ત્યારે કહેવાનો આશય એવો છે કે એ છે, પણ જ્યાં આત્માની વાત કરી ત્યાં ત્રિકાળ શબ્દ મૂક્યો એટલે એની સાથે જ્યારે સરખામણી કરવી હોય ત્યારે પછી આ અસ્થિ કેવું છે, આ ત્રિકાળ છે કે બીજી કોઈ રીતે છે એ સ્પષ્ટતા કરવી પડે. એટલે પેલાને ત્રિકાળ અસ્થિ કહ્યું તો પછી આ અસ્થિની સાથે જે વિશેષણ મૂક્યું તે વર્તમાન અસ્થિ છે. બંને અસ્થિ તો છે પણ ફેર શું છે, આત્મા ત્રિકાળ છે અને આ રાગ આદિ છે તે વર્તમાન છે, જ્યારે છે ત્યારે છે. આગળ હવે કહે છે કે અવસ્થામાં બંધ છે જ નહીં એમ નથી, એટલે કે પર્યાયમાં બંધ નથી એમ નથી, એની અસ્થિ છે, આ રાગ આદિ આ બધું છે નથી એમ નથી, પણ આપણે હંમેશા એને ગૌણ કરીને એટલે પર્યાયને ગૌણ કરીને હંમેશા આપણે દ્રવ્યનો વિચાર કરીએ છીએ. કેમ કે પર્યાય એક સમયનું સત છે, એનું હોવાપણું છે તે એક સમયનું છે, બીજા સમયે બીજી પર્યાય છે, ત્રીજા સમયે ત્રીજી પર્યાય છે, એટલે જેનું એક સમયનું અસ્તિત્વ છે એને ગૌણ કરીને, એને અભાવ કરીને નહીં પણ એને ગૌણ કરીને એમ કહેવામાં આવે કે ભગવાન આત્મા ત્રિકાળ છે અને આ બધું કાંઈ છે જ નહીં એમ કહેવામાં આવે. જ્યારે શાસ્ત્રમાં દ્રવ્યની મુખ્યતાથી વાત કરવી હોય, દ્રષ્ટિના વિષયની વાત કરવી હોય, ત્યારે ઘણીવાર એમ કહેવામાં આવે કે પર્યાય છે જ નહીં અથવા તો પર્યાય ખોટી છે. આ જે બધું કહેવામાં આવે ત્યારે આશય એવો હોય કે એને ગૌણ કરીને કહેવામાં આવ્યું હોય, એમ નહીં કે એનો અભાવ કરીને કહેવામાં આવ્યું હોય. એટલે અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી કે ભાઈ આ પર્યાય પણ છે, એક સમયનું સત છે, સત છે એટલે હોવા પણ છે, એનું અસ્તિત્વ છે, એના અસ્તિત્વને નકારી શકાય નહીં. એટલે કે છે કે અવસ્થામાં બંધ છે જ નહીં એમ નથી, એમ ન માની લેશો કે અવસ્થામાં બંધ છે જ નહીં. ભગવાન આત્મા ત્રિકાળ, નાયક 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 શુદ્ધ છે એ બધી વાત આપણે કરી, પણ સાથે ને સાથે વર્તમાન અવસ્થાનો પણ આપણે વિચાર કરવાનો. તો અવસ્થામાં તો બંધ છે, અવસ્થામાં બંધ છે, પર્યાયમાં તો એ બંધ છે નથી એમ નહીં, પણ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ તે રાગાદી બંધ ભાવને દૂર રહીને જાણે છે, તેમાં ભળીને તેને કરે કે તેને વેદે એમ નથી. જો જયસેન આચાર્ય ભગવાને શું લીધું, શુદ્ધ પરિણત જીવ લીધો, એમને શુદ્ધ પરિણત જીવ એમ કરીને વાત મૂકી. એટલે અહીંયા ગુરુદેવે શું કહ્યું કે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ, અહીંયા એમ ન કહ્યું કે આ જ્ઞાન છે અથવા આત્મા છે એ બંધને જાણે છે, એમ નહીં કહેતા શું કહ્યું, સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ તે રાગને અને બંધને એ બધાને દૂર રહીને જાણે છે, એને ભળીને જાણતો નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ગાથામાં એમ કહ્યું કે આત્મા અથવા જ્ઞાન એ રાગ આદિને, બંધને, મોક્ષને, નિર્જરાને જાણે છે, કરતો નથી, એને ભોગવતો નથી. જ્યારે અહીંયા શું લીધું, સમ્યક દ્રષ્ટિ ધર્મીય આત્મા લીધું. કેમ કે આચાર્ય ભગવાને અહીંયા જયસેન આચાર્ય ભગવાને કેવી રીતે વાત લીધી કે એ એવા આત્માની વાત લીધી કે જે શુદ્ધ પરિણત છે, અને શુદ્ધ પરિણત જીવ છે એની પરિણતિ શુદ્ધ છે ત્યારે, એટલે શું લીધું ત્યાં કે એનું ઉપાદાન શુદ્ધ છે ત્યારે. બરાબર, ગઈ વખતના સ્વાધ્યાયમાં આપણે એ વાત આવી કે શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમતો એમ લીધું. હવે શુદ્ધ ઉપાદાન રૂપે પરિણમે ત્યારે એને પછી રાગાદિના ભાવ તો થાય જ નહીં, બહુ સહેલું છે, સમજાય એવું છે. જ્યારે એનું ઉપાદાન શુદ્ધ છે તો ભાવ કેવો હોય, શુદ્ધ હોય, ભાવ શુદ્ધ હોય, એ વખતે એને અશુભ ભાવ કે શુભ ભાવ બેમાંથી એક પણ હોય જ નહીં. એટલે ત્યાં શુદ્ધ પરિણત લીધો અને શુદ્ધ ઉપાદાન લીધું, એટલે પછી વાત કોની આવી, અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત આવી. એટલે ગુરુદેવે અહીંયા આપણને એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ તે રાગ આદિ બંધ ભાવને દૂર રહીને જાણે છે, અને તેમાં એ ભળીને તેને કરે કે તેને વેદે એમ છે નહીં, રાગમાં એ ભળતો નથી. જો અગાઉની ગાથાઓમાં એ વાત પણ આવી ગઈ છે કે જ્યારે રાગ છે ત્યારે જ રાગને જાણવા વાળું જ્ઞાન છે. રાગ અને જ્ઞાન બંને છે, જ્ઞાન છે, જ્ઞાનનું પરિણામ છે એટલે જ્ઞાનની પર્યાય છે, અને જ્યારે રાગ છે એવું રાગનું પરિણામ છે તે જ વખતે જ્ઞાન છે અને જ્ઞાનનું પરિણામ છે, એટલે કે એ જ વખતે એ જે રાગ થયો છે તેને જાણવા વાળી પર્યાય છે. રાગ થયો છે તેને જાણવા વાળી પર્યાય છે. અને જો પર્યાયની નિરપેક્ષતા કેવી બતાવી રાગને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે એમ તો કહ્યું, પણ નિરપેક્ષતા કેવી બતાવી કે એ પર્યાય રાગની છે એટલે કઈ જ્ઞાનની પર્યાય એમ છે એમ નહીં. થોડી સૂક્ષ્મ વાત છે, ગઈ વખતે પહેલા આપણે લીધેલી છે. સૂક્ષ્મ વાત એ છે કે રાગની પર્યાય થઈ છે એટલે એને જાણે છે જ્ઞાનની પર્યાય. એમાં એમ નથી કે રાગની પર્યાય થઈ છે માટે જ્ઞાનની પર્યાય એ રીતે જ ઉત્પન્ન થઈ છે એમ નથી. નિરપેક્ષતા એ બતાવવી છે. જ્ઞાનની પર્યાય એ સમયે એ જ થવાની હતી તે જ થઈ છે. જ્ઞાનની પર્યાય સ્વતંત્રપણે થઈ છે, જ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે, છતાંય એ એવી જ થઈ છે. એવી થઈ છે કે જેમાં પેલો રાગ થયો છે એને એ જાણે. આટલી બધી પર્યાયની નિરપેક્ષતા બતાવી છે. ઉત્પત્તિની અપેક્ષાએ તો સ્વતંત્રતા છે જ, પણ સ્વતંત્રતાની સાથે અહીંયા નિરપેક્ષ પણ બતાવ્યું છે કે રાગ જ્ઞેય રૂપે એને જાણે છે તો રાગની પર્યાય થઈ છે એ જ્ઞેય છે માટે એનું જ્ઞાન કરે છે એમ નહીં. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર રીતે થઈ છે, છતાંય પાછી એ જાણે છે કોને, જે રાગ થયો છે એને જ જાણે છે. એ વાત અગાઉ આપણે કરી છે. એટલે અહીંયા તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે એને જાણે છે પણ એ રાગમાં ભળતું નથી. કેમ કે એને જાણે છે, જાણે છે એટલે પછી ભળવાનો ક્યાંથી પ્રશ્ન ઉપસ્થિત થાય. એને જ્ઞાનની પર્યાય જયારે જાણે જ છે તો પછી એની સાથે એ ભળે અને એને વેદે કે એને કરે એ થતું જ નથી. તો સમ્યક દ્રષ્ટિ શા માટે રાગના દ્રષ્ટા જ્ઞાતા છે એ વાત અહીંયા તો સિદ્ધ કરી છે, એ વાત અહીંયા તો સમજાવી છે કે રાગના એ જ્ઞાતા દ્રષ્ટા છે. સમ્યક દ્રષ્ટિને સુભાવ થયો, રાગ થયો, છતાંય એના એ જ્ઞાતા દ્રષ્ટા છે, એના કરતા ભોગતા નથી. સમ્યક દ્રષ્ટિ જે કાર્ય કરે છે એના એ કરતા ભોગતા થતા નથી. કૃપાળુ દેવ હીરાનો વેપાર કરે છતાંય એના કરતા થાય નહીં. કઈ રીતે ન થાય એ અહીંયા આ રીતે સમજાવ્યું છે. એ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ જયારે સ્વરૂપ પર રહે છે એમનું પરિણમન શુદ્ધ પરિણમન થાય છે, નિર્મળ પરિણમન થાય છે. એ હંમેશા પોતાના સ્વરૂપથી જુદા પડતા જ નથી. પોતે કોણ છે એ કાંઈ વિસરાઈ જતું નથી, એ ભૂલાઈ જતું નથી. એક વખત સ્વરૂપનો અનુભવ થાય પછી એમ નથી થતું કે હું મનુષ્ય છું, એવું તો થતું નથી. હું દેવ છું, હું મનુષ્ય છું, તિર્યંત છું, આ બધું જે પર્યાય વર્તમાન પર્યાય છે એ પ્રમાણે જે માન્યતા છે એ મિથ્યાત્વ છે. અને એ જ વખતે સમ્યક દ્રષ્ટિ છે એની માન્યતા જુદી છે, કેમ કે એનો અનુભવ છે કે ના હું આમાંનું કાંઈ નથી. સમ્યક દ્રષ્ટિ દેવ હોય તો એ કાંઈ એને પોતાને દેવ માનતો નથી. સમ્યક દ્રષ્ટિ તિર્યંત છે તો એ કાંઈ પોતાને તિર્યંત માનતો નથી. સમ્યક દ્રષ્ટિ મનુષ્ય છે તો પોતાને એ મનુષ્ય માનતો નથી, અને નારકી છે તો એ પણ માર્કી માનતો નથી. એ તો પોતે આત્મા છે એટલું જ માને છે. હવે આવી દ્રષ્ટિ પડી હોય એને પછી પર સાથે કરતા ભોગતાપણાનો સંબંધ થાય ક્યાંથી? પોતે શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાયક છે તો પછી જ્ઞાયક છે, બીજું કાંઈ છે જ નહીં. પોતાનું અસ્તિત્વ જ એમ સ્વીકાર આવ્યું છે એટલે જે કંઈ પરિણમન થાય છે તે પર્યાયમાં થઈ રહ્યું છે, એથી પોતે ભિન્ન છે એ વાત કાંઈ યાદ કરવી પડે છે એમ નથી. એને માટે કાંઈ એમને મહેનત કરવી પડે એવું નથી. એ સહજ છે, પોતે સહજ સ્વરૂપે પરિણમી ગયા છે, પોતે સહજ સ્વરૂપે પરિણમી ગયા છે. પછી હું સમ્યક દ્રષ્ટિ છું માટે હવે મારે આમ કરવું એવું નથી હોતું. એ તો સહજ દશા છે. એમ નથી કે હું સમ્યક દ્રષ્ટિ છું એટલે મારે દ્રષ્ટા જ્ઞાતા ભાવે વર્તવું પડે એમ નથી. એ તો સહજ છે, કેમ કે પોતે જે છે તે ભાવે રહ્યા છે એટલે પછી એ ભાવ રાગ સાથે ભળી અને રાગરૂપ થાય એમ બનતું નથી. પછી રાગરૂપ થવામાં રાગમાં એકત્વ નથી થતું, રાગમાં મમત્વ નથી થતું, એનું કરતું તો નથી થતું, ભોગતું તો થતું નથી, કાંઈ થતું નથી. રાગ ભિન્ન દેખાય છે, આ રાગ થઈ રહ્યો. સમ્યક દ્રષ્ટિને શરીરની અંદર પીડા થતી હોય, અસાદા વેદની કર્મનો ઉદય હોય અને એ ઉદય એને ભોગવાય છે, ખબર પણ પડે છે, પણ એ પોતાથી જુદું. એ ભોગવાય છે, અસાતા વેદનીનો ઉદય ભોગવાઈ રહ્યો છે પણ એને એ પોતાથી જુદો અનુભવે છે. જે જ્ઞાનધારા છે એ જ્ઞાનધારા એમ જ ચાલી રહી છે, પોતે પોતાના સ્વરૂપમાં જે રીતે છે એ રીતે એને પોતે જેવો છે તેવો જ એ જ્ઞાનની ધારા ચાલી રહી છે. અને સાથે જે બીજું ચાલી રહ્યું છે એ વખતે એને વેદાય છે, પણ જે અંદરમાંથી જે આવે છે એનો અનુભવ, એ આનંદનો અનુભવ એટલો બધો છે કે પેલું વેદન જે છે, પીડા થઈ રહી છે શરીરમાં, અસાતા વેદનીનો ઉદય છે, કાંઈક રોગ છે, તો એ વેદનને વેદે છે, છતાં એ બધું મોડું પડી જાય છે. પેલો આનંદ વધારે છે એટલે પેલું મોડું પડી જાય છે. મીઠાશ ઘણી વધારે છે એટલે એ ખારાશ જણાતી નથી. તો આપણે આગળ અહીંયા વાત કરીએ છીએ. આગળ કહે છે કે જો રાગમાં ભળીને રાગને કરે અને રાગને વેદે તો તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. શું કહ્યું કે આ દયા દાન વ્રત તપ આદિના જે શુભરાગના વિકલ્પ છે, શુભરાગનો વિકલ્પ છે ને, જીવ શું કરે, વિકલ્પ કરે. વિકલ્પની સાથે એવો શુભ ભાવ હોય એટલે શુભરાગનો વિકલ્પ કયું, ત્યાં ભાવ છે તે શુભ છે અને એણે જે વિકલ્પ કર્યો તે, અને વિકલ્પમાં ગમે તે વિકલ્પ હોય, દયાનો વિકલ્પ હોય, દાનનો વિકલ્પ હોય, વ્રતનો હોય, તપનો હોય, કોઈ પણ વિકલ્પ હોય, પણ એ સાથે રહેલો ભાવ છે તે શુભ છે. એટલે ગુરુદેવે શુભ રાગના વિકલ્પ છે તેને જીવ કરે એમ કહ્યું અને એને વેદે. એમ જેણે માન્યું છે તેની દ્રષ્ટિ મિથ્યા છે. શું કહ્યું કે એ આ શુભાશુભ ભાવ, અહીંયા તો શુભ લીધો છે, આ દયા દાન વ્રત તપ આદિના જે શુભરાગ એના વિકલ્પ છે, એને જીવ કરે અને એને વેદે એમ જેણે માન્યું છે એ મિથ્યા દ્રષ્ટિ છે. શુભની વાતને જ લીધી એટલે અશુભ તો સમજી લેવાનું કે મિથ્યા છે જ, પણ શુભ ભાવ, શુભ ભાવને પોતાનો માને એને જીવ કરે છે, વેદે છે એમ કેવું એ મિથ્યાત્વ છે. કેમ કે તેને રાગથી અધિક ભિન્ન જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું ભાન થયું નથી. જો કારણ દર્શાવ્યું એને મિથ્યા દ્રષ્ટિ કેમ કહ્યો, કેમ કે એ આત્મા છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપી છે. એવા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનું જો એને ભાન થયું હોય તો એને રાગમાં રૂચિ થાય નહીં, રાગની દ્રષ્ટિ થાય નહીં, રાગમાં એકરૂપતા થાય નહીં, રાગનું કરવા પણ ભોગવવા પણ એને હોય જ નહીં. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું જેને ભાન થયું એને પછી એમાં કાંઈ રસ પડે નહીં. તે તો રાગને જ એકત્વપણે કરે છે અને રાગને એકત્વપણે વેદે છે, એટલે મિથ્યા દ્રષ્ટિની વાત છે. આવા જીવની અહીં વાત નથી, અહીંયા મિથ્યા દ્રષ્ટિની વાત નથી કરી, અહીંયા તો સમ્યક દ્રષ્ટિની વાત કરી છે. અહીં તો જેને જાણવામાં અને પ્રતીતિમાં આવ્યું કે હું રાગથી ભિન્ન પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા છું. સેનાથી ભિન્ન? રાગથી. જેને એવું પ્રતીકમાં આવ્યું, જાણવામાં આવ્યું એમ નહીં, જાણવામાં એટલે માહિતી રૂપે એમ નહીં, એને એનું જ્ઞાન થયું, એટલા માટે શબ્દ બીજો મૂક્યો સાથે કે જાણવામાં અને પ્રતીતમાં આવ્યું. પછી એમ પ્રતીતમાં આવ્યું, એને અનુભવ સહિતની આ જાણકારી છે. આ જ્ઞાન કેવું છે, માહિતી રૂપ નથી, માત્ર જાણ્યું એમ નહીં, એને પોતે એવું અનુભવ્યું છે. એટલે કહે છે કે જાણવામાં અને પ્રતીતમાં આવ્યું કે હું રાગથી ભિન્ન પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્મા છું. એવા શુદ્ધ જ્ઞાન પરિણત જીવની આ વાત ચાલે છે, એની અહીંયા તો વાત કરી રહ્યા છે. તેણે વ્યક્ત જ્ઞાનના અંશમાં એમ જાણ્યું કે આ વ્યક્તિરૂપ છે તે તો અંશ છે, પણ મારી વસ્તુ તો અંદર ધ્રુવ પરિપૂર્ણ છે. જો આ વાતને સમજવાની છે. શું કહ્યું? એવા જીવે, જે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે એની વાત છે, અને એની વાત કરતા કહે છે કે એને શું થયું. તો કે એણે વ્યક્ત જ્ઞાનના અંશમાં, વ્યક્ત જ્ઞાનનો અંશ એટલે જ્ઞાનની પર્યાય, વ્યક્ત જ્ઞાનનો અંશ એટલે જ્ઞાનની પર્યાય, અત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય, એમાં એણે આ જાણ્યું કે આ જે વ્યક્તરૂપ છે તે તો અંશ છે, એટલે કે આ જ્ઞાનની પર્યાય છે એ તો અંશ છે. એ જ્ઞાન ની પર્યાયમાં એને જે જાણ્યું છે એમાં એમ કહ્યું કે એ તો અંશ છે, જે વ્યક્ત છે અત્યારે તે, પણ એનાથી ઘણી મોટી મારી વસ્તુ છે. પર્યાય જે છે એ તો સપાટી છે, પણ એની સાથે ઊંડાણમાં દ્રવ્ય પડ્યું છે એની અહીંયા વાત કરી. કે એ વ્યક્ત જ્ઞાનના અંશમાં, એ પર્યાયમાં એમ જાણ્યું કે આ વ્યક્તિરૂપ છે જે જણાયું છે, જ્ઞાનમાં જે જણાઈ રહ્યું છે એ તો અંશ છે. શું જણાઈ રહ્યું છે સમ્યક દ્રષ્ટિને? પોતાનું સ્વરૂપ. તો એ પણ અંશ છે, જે અનુભવમાં આવી રહ્યું છે, જે વેદનમાં આવી રહ્યું છે એ પણ અંશ છે, પણ મારી વસ્તુ તો અંદર ધ્રુવ પરિપૂર્ણ છે. ધ્રુવમાં ધ્રુવ જણાય એમ નહીં, જણાય તો પર્યાયમાં. ધ્રુવ ધ્રુવને જાણે છે એમ નહીં, ધ્રુવને જાણવા વાળી તો પર્યાય, ને પર્યાયની અંદર ધ્રુવ સંબંધીનું જ્ઞાન આવે છે. ધ્રુવ જણાય એમ કહીએ ત્યારે પણ શું છે કે ધ્રુવ સંબંધીનું જ્ઞાન આવે. કેમ કે પર્યાયમાં જો ધ્રુવ આવી જતું હોય તો પર્યાય ક્ષણિક છે, પર્યાય એક સમયની છે, ને પર્યાય જયારે વિલીન થઈ જાય તો એ સાથે ધ્રુવ પણ વિલીન થઈ જાય, તો નાશ થઈ જાય. એટલે શું કે ધ્રુવને ખરેખર તો એ જાણે છે એમ કહીએ ત્યારે ધ્રુવ સંબંધીનું જ્ઞાન છે. અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે ગુરુદેવે, કહે છે કે એવા સમ્યક દ્રષ્ટિ જીવે એટલે કે તેણે વ્યક્ત જ્ઞાનના અંશમાં એટલે કે જ્ઞાનની પર્યાયમાં એમ જાણ્યું કે આ વ્યક્તિરૂપ છે તે તો અંશ છે, પણ મારી વસ્તુ તો અંદર ધ્રુવ પરિપૂર્ણ છે, આખી આખી પરિપૂર્ણ છે, આ તો અંશ છે. એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાનનો અંશ અનુભવમાં આવ્યો છે. સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન છે એ વાત હવે પાકી થઈ ગઈ, સમ્યક થઈ ગઈ કે કેવળ જ્ઞાન છે, કેમ કે એને જે જ્ઞાનનો અંશ અનુભવાયો છે એથી એને ખ્યાલ આવે છે કે આ તો અંશ છે પણ આખું જ્ઞાન પરિપૂર્ણ એવું જ છે, કેવળ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિને આ વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ, અનુભવ સહિત થઈ ગઈ. વસ્તુનો સ્વાદ ચાખ્યો એટલે વસ્તુ આખી પરિપૂર્ણ શું છે એ ખ્યાલમાં આવી જાય છે. જેને બીજ ઉગી છે એને ખ્યાલ આવી જાય છે કે આખો ચંદ્ર કેવો છે, કેમ કે બીજના આકારની સાથે આખો ચંદ્રનો આકાર જણાઈ જાય છે, ભલે હજી ઉગ્યો નથી પણ છતાંય એ ખ્યાલમાં આવી જાય છે. એવી રીતે જેને આવો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા જ્ઞાનનો અનુભવ થયો છે એને આખું પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ જે છે એ ખ્યાલમાં આવી જાય છે. ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે એવો એને ખ્યાલ આવી જાય છે, એ અનુભવ સહિતની દશા છે. અનુભવ થયો છે એમાં તો અંશ જ આવ્યો છે, અનુભવમાં અંશ આવ્યો છે, પણ અંશ એવી રીતે આવ્યો છે કે જેથી આખું પોતાનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે એ એમાંથી જણાઈ જાય છે. એ વાત અહીંયા કરી છે. ધ્રુવમાં ધ્રુવ જણાય એમ નહીં, પણ ધ્રુવના ધ્યેય જે પરિણમન થયું તે પરિણમનમાં ધ્રુવને જાણ્યું છે. ધ્યેય શું હતું? ધ્રુવનું લક્ષ્ય કરવું એટલે ધ્યેય થયું ધ્રુવ. એને જાણવાનો જે પ્રયાસ કર્યો અને એમ જયારે એના જ્ઞાન દર્શનના ઉપયોગ થયા, ધ્રુવ તરફ જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળ્યા, ત્યારે એ વખતે વર્તમાન જ્ઞાનની પર્યાય એ જાણ્યું છે. તે જ્ઞાનનો અંશ અવસ્થામાં જે રાગ અને બંધ છે તેને પણ જાણે છે. આ જ જ્ઞાનની પર્યાય એ સાથે રહેલ જે રાગ છે બંધ છે એને પણ જાણે છે. જેમ જ્ઞાન સ્વને જાણે છે તેમ જે રાગ આવે છે તેને પણ જાણે છે. સમ્યક દ્રષ્ટિ એને જાણે છે એટલે રાગને એ કરતો નથી કે રાગને એ ભોગવતો પણ નથી. આગળ કહે છે, ભગવાન આત્મા સદા જ્ઞાન સ્વરૂપી પ્રભુ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ, પ્રજ્ઞા એટલે જ્ઞાન, એ જ્ઞાન સ્વરૂપ છે. તેનો પૂર્ણ આશ્રય જેને થયો તે સર્વજ્ઞ પરમાત્માને એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોકનું જ્ઞાન હોય છે. જો અહીંયા સર્વજ્ઞની વાત લીધી, જેને પૂર્ણ આશ્રય થયો એમ કહ્યું, અહીંયા શું લીધું છે અહીંયા કે તેનો પૂર્ણ આશ્રય જેને થયો તે સર્વજ્ઞ પરમાત્માને એક સમયમાં ત્રણ કાળ અને ત્રણ લોકનું જ્ઞાન હોય છે. સર્વજ્ઞતાની વાત કરી, તેમનું શરીર નગ્ન હોય છે અને તેમને આહાર પાણી હોતા નથી. કેવળી ભગવાનને આહાર પાણી હોતા નથી, તીર્થંકર ભગવાનને આહાર પાણી હોતા નથી, હરિયંત ભગવાનને આહાર પાણી હોતા નથી. તેઓ અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદના કરતા ભોગતા છે. અહીંયા પણ જો કરતા શબ્દ તો વાપર્યો છે, કેમ કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે એટલે એક પ્રકારે એ કાર્ય થાય છે એ અપેક્ષાથી કરતા ભોગતા પણ કહ્યું, એટલે પોતે ભોગવે છે તો એ પણ પોતાના સ્વરૂપને જ ભોગવે છે, અંદરમાંથી આવતા આનંદને જ ભોગવે છે. કરે છે તો શું કરે છે? પોતાના સ્વરૂપમાં રહે છે, એટલે એમાં ક્યાંય ઇન્દ્રિયની વાત આવતી નથી, ઇન્દ્રિયપણે અનુભવવાની વાત આવતી નથી. અતિન્દ્રિય એવો અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદના કરતા ભોગતા છે. એ તો આવી ગયું કે ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મનું અકારક તેમજ અવેદક છે એ વાત લીધી ને, અહીંયા અગાઉ વાત લઈ લીધી કે ક્ષાય જ્ઞાન એ નિશ્ચયથી કરતા નથી અને ભોગતા પણ નથી, એટલે અહીંયા એ વાત ફરીથી આવી. આવું ક્ષાય જ્ઞાન જેમને પ્રગટ થયું છે તેમને પરમાત્મા કહીએ. એ પરમાત્મા છે, તે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આનંદની, અનંત આનંદની દશાના વેદનમાં રહેલા છે. તેઓ કોઈનું કાંઈ કરે કે કોઈને કાંઈ આપે એ વાત જ ક્યાં રહે છે. કરતા ભોગતા નથી એટલે થોડીક વધારે સ્પષ્ટતા કરી, એટલે કોઈને કાંઈ કરે કોઈને કાંઈ આપે એ વાત જ રહેતી નથી. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે સર્વજ્ઞ ભગવાન કોઈને કાંઈ આપે નહીં. પ્રશ્ન એવો થયો કે આપણે તો એમ કહીએ છીએ કે ભગવાન તો કરુણા કરે છે અને ભગવાન તો કરુણાના સાગર કહેવાય છે ને, આપણે તો એ શ્રદ્ધા સાથે જીવતા હતા અને આ તો વાત તમે એમ કરી કે ભગવાન કોઈનું કાંઈ કરે નહીં ને કોઈને કાંઈ આપે નહીં, તો પછી ભગવાનની પૂજા કરીને શું લાભ છે? છોકરા નક્કામાં મંદિરમાં જવું, થિયેટરમાં બેસી અને આરામથી પિક્ચર ના જોઈએ, બેઠા બેઠા નવી મૂવી આવી હોય એ ના જોઈએ, મંદિર જઈને શું કામ છે? આમે ભગવાન તો કઈ આપવાના નથી, બરાબર છે ને? ભગવાન કરુણા કરે નહીં, ભગવાન કરુણાના સાગર કહેવાય છે ને, અને સમાધાનમાં ગુરુદેવ ના પાડી કે ના ભગવાન કોઈની કરુણા ના કરે, તો કોઈ ઉપર કરુણા પણ ના કરે. આપણે તો એ શ્રદ્ધામાં હતા કે ભગવાનની કરુણા આપણી ઉપર વર્ષે તો આપણું કલ્યાણ થઈ જશે, અને અહીંયા તો ના પાડી દીધી, તો કાલથી બંધ, મંદિર જવાનું બંધ. સમજવાનું છે એમાં, સર્વજ્ઞ પરમાત્મા ક્યાં રહ્યા છે? સ્વરૂપને વિશે રહ્યા છે. ક્યારેય બહાર આવે છે? નથી આવતા. પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે, ક્યારેય બહાર આવતા નથી. એટલે પરનું શું કરે, આપણું શું કરે, આપણું કાંઈ કરે નહીં. સર્વજ્ઞ પરમાત્મા પોતે પોતાના સ્વરૂપને વિશે જે રહ્યા એ આપણું શું કરે, પરનું કોઈનું કાંઈ કરે નહીં. એમણે આપણને આપવાનું હતું એ તો બધું આપી દીધું, એ વખતે આપણે ઊંઘી ગયા હતા. સમોસરણમાં પ્રભુની ઓમકાર ધ્વનિ જયારે વહેતી હતી એ વખતે તો આપણે ઊંઘ કરી. ઓમકાર ધ્વનિ વખતે જે જ્ઞાનનો ધોધ વહી રહ્યો હતો એમાંથી બે બિંદુ ગ્રહણ ના કર્યા, બે બિંદુ ગ્રહણ કરીને આવ્યા હોત તો સમ્યક દર્શન હોત. એમની નિશ્રામાં આપણે સમોસરણમાં બેઠા અને જે જ્ઞાનનો ધોધ વહી રહ્યો હતો ત્યાં આપણે ધ્યાન આપ્યું નહીં, લક્ષ કર્યું નહીં, ત્યાંથી સમોસરણની શોભા જોઈને ઊંઘ કાઢીને પાછા આવ્યા. એટલે અનાદિના રખડીએ છીએ. એટલે પ્રભુએ તો ઘણું આપ્યું પણ ભાઈ તે લીધું નહીં, એ બધી પ્રભુની કરુણા જ હતી. જો પ્રભુની કરુણાનો વિચાર કરીએ તો શું છે, સમજવા જેવી વાત છે કે પ્રભુએ એવા ભાવ કર્યા એટલે એમને તીર્થંકર નામ ગોત્ર બંધાયું. તીર્થંકર શા માટે થયા? તીર્થંકર થયા એટલા માટે થયા કે એમને ખૂબ ભાવ કર્યા કે જગતના જીવો સુખી થાય, બધા શાશ્વત સુખની પ્રાપ્તિ કરે, બધાને જ્ઞાન થાય, કેવળ જ્ઞાન થાય, આવા ભાવ કર્યા. એટલા બધા ભાવ કર્યા કે જેને કારણે થઈને અત્યારે કેવળ જ્ઞાન થયું છે, અરિયન દશામાં છે, તો પણ એ શરીર સાથે હજી એમને રહેવું પડે છે. વિચાર કર્યો, પ્રભુની અપેક્ષાથી ક્યારેય વિચાર કર્યો કે કેવળ જ્ઞાન થઈ ગયું છે, પોતાના સ્વરૂપને વિશે આનંદમાં છે, છતાંય હજી એ શરીર સાથે, એ શરીર સાથે હજી વર્ષો કાઢવાના. સિમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય, કેવળ જ્ઞાન થઈ ગયું છે, હવે શું એમને બાકી રહ્યું છે? પોતાના સ્વરૂપમાં બિરાજે છે, છતાંય હજી એ શરીરને વિશે એમને રહેવું પડે છે. નામ કર્મ એટલું, આયુષ્ય એટલું, શું કરવું? અને અત્યારે એમની કરુણા વહી રહી છે. આ 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે એમાં આપણું તો કલ્યાણ થઈ જાય એવી વાત છે. એટલો બધો સમય સુધી એ ઓમકાર ધ્વનિ રહેશે અને ત્યાં સુધી કેટલાય જીવોને જ્ઞાન પ્રાપ્ત થશે. અને આ કરુણા છે, પ્રભુએ આ કરુણા મોટામાં મોટી કરી છે. હવે તમે એમ કહો કે પ્રભુ મને બોલાવીને એમ કે જો આમ કરજે ને તેમ કરજે, જો તમે એવી અપેક્ષા રાખતા હો તો પછી એ મૂંઢતા કહેવાય, બીજું કાંઈ કહેવાય નહીં. એટલે કરુણાનો અર્થ સમજવાનો છે. અહીંયા કહ્યું ને કે ભગવાન કરુણા કરે કે નહીં, ભગવાન કરુણા સાગર તો કહેવાય છે, એટલે એવી જાતની કરુણાને માટે અહીંયા ગુરુદેવ કહે છે કે ના, ભગવાન કોઈની કરુણા ના કરે. તમને બોલાવીને એમ ના કે જો તને તને કહું કે તારે માટે આ, એવું ના કરે. પ્રભુ પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા પછી શું કરે. આગળ કહે છે કે કરુણાનો ભાવ એ તો વિકલ્પ છે, એ તો રાગ છે. કોઈના પ્રત્યે પ્રભુને રાગ એવો હોય તો રાગ ન હોય. અને ભગવાન તો પૂર્ણ વિતરાગ છે. ભગવાનને કરુણાનો વિકલ્પ હોતો નથી. એમને કોઈ વિકલ્પ જ નથી. નિર્વિકલ્પ પોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે. એમને વિકલ્પ ક્યાંથી આવે? તો કેવી રીતે છે? ગુરુદેવ સમજાવે છે અહીંયા કે ભગવાનની ઓમ ધ્વનિ સાંભળીને અથવા ભગવાનના વિતરાગ સ્વરૂપને જાણીને કોઈ ભવિજીવ પોતે પોતાની કરુણા દયા કરે અને પોતાના હિતરૂપ પ્રવર્તે તો તે ભગવાનની કરુણા દયા છે, એમ વ્યવહારથી કહેવામાં આવે છે. એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ વ્યવહારથી કહેવામાં આવ્યું? નિશ્ચયથી કેમ નહીં કહ્યું હોય? આ જગ્યાએ એમ કહ્યું કે વ્યવહારથી કહેવામાં આવે છે, કેમ કે પોતે કરે છે. પોતે પોતાનો પુરુષાર્થ જાતે કરે છે અને પોતે એવા સમ્યક દર્શનને પ્રગટ કરે છે કે એમની નિશ્રામાં પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો એનો કરતા પોતે જાતે થાય છે અને એ વખતે ભગવાનની ઓમકાર ધ્વનિ એ તો નિમિત્ત છે. એટલે આપણે વ્યવહારથી એમ કહી શકીએ કે ભગવાનની કરુણાને એ પાત્ર થયા, ભગવાનની કરુણાથી એ પામ્યા, એટલે વ્યવહાર કર્યો છે. કેમ કે ભગવાન કાંઈ કરતા નથી, દ્રવ્ય જ જુદું. આ દ્રવ્યને જ્યારે સમ્યક દર્શન થાય કે કેવળ જ્ઞાન થાય અને એ વખતે સામે પ્રભુની ઓમકાર ધ્વનિ હોય તો બે દ્રવ્ય તો જુદા છે. એટલે એ ઓમકાર ધ્વનિ છે એ નિમિત્ત કારણ છે. એટલે નિમિત્ત કારણને જ્યારે આપણે એમ કહીએ કે એ કરે છે તો એ સમજવાનું કે વ્યવહારથી કહેવામાં આવે. કુંભાર ઘડો બનાવે છે એ તો વ્યવહારથી કહેવાય, કે કુંભાર થોડો ઘડો બનાવે છે. એવી રીતે અહીંયા કહે છે કે ભગવાનની ઓમ ધ્વનિ સાંભળીને અથવા ભગવાનના વિતરાગ સ્વરૂપને જાણીને, જો બે પ્રકાર કયા? ઓમ ધ્વનિ સાંભળીને એમાં પણ આ જ્ઞાન જ આવે છે અને વિતરાગ સ્વરૂપને જાણીને એમાં પણ પ્રભુનો પુરુષાર્થ કેવી રીતનો હતો એ વાત જ આવે છે. એટલે છેવટે આપણે કેવો પુરુષાર્થ કરવાનો છે એ વાત તો બંને રીતે આવે છે. કોઈ ભવિજીવ પોતે પોતાની કરુણા દયા કરે, એટલે કે પોતાની દયા કરે એટલે શું? પોતાની કરુણાને દયા બે શબ્દ મૂક્યા છે. પોતાની કરુણા એટલે પોતાના ઉપર એને એમ થાય, કરી રે હું આ રખડું છું, હું આ ભવના ભ્રમણ કરી રહ્યો છું, એમ કરીને પોતાની કરુણા. અને દયામાં શું કરે કે પોતે જે સ્વરૂપે પરિણમી રહ્યો છે એવા સ્વરૂપની પોતાને દ્રષ્ટિ નથી થઈ, એટલે પોતે સ્વભાવ ભાવે નથી પરિણમતો. એટલે એનો અર્થ શું થયો કે પોતાના સ્વભાવ ભાવની એ હિંસા કરી રહ્યો છે. પોતે સ્વભાવ ભાવે નથી પરિણમતો અને વિભાવ ભાવે પરિણમે છે, એટલે સ્વભાવ ભાવનો તો ઘાત થાય છે. હવે પોતે પોતાના સ્વભાવ ભાવનો ઘાત થતો અટકાવે તો પોતાની ઉપર દયા થઈ, સ્વદયા કેવી રીતે છે કે પોતે વિભાવ ભાવે થઈને પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો, કૃપાળુદેવે કહ્યું છે ને, તો એ પોતે જ કરી રહ્યો છે. અને પોતાને હવે પોતાની દયા જાતે જ પાળવાની છે કે હવે વિભાવ ભાવ દ્વારા મારા સ્વભાવ ભાવનો ઘાત ન થાય તો પોતાની દયા પાળી કહેવાય. એટલે અહીંયા એમ કહ્યું છે કે પોતે પોતાની કરુણા દયા કરે અને પોતાના હિતરૂપ પ્રવર્તે તો તે ભગવાનની કરુણા દયા છે, એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કેમ કે પોતે એનો કરતા છે એ નિશ્ચયથી છે. ભગવાન કરુણા સાગર છે એ પણ વ્યવહારનું જ કથન સમજવું. ભગવાન તો શું નિશ્ચય તો કોઈ જીવ કોઈ અન્ય જીવની દયા કરી શકે એવી વસ્તુ સ્થિતિ જ નથી. કોણ કોનું કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ક્યાંથી કરે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, એની પર્યાયને બદલે નહીં. એટલું જ નહીં પણ પેલાની એને બચાવવાનો ભાવ હોય, અભયદાનનો ભાવ હોય, એવો ભાવ માત્ર કરે પણ પેલાનું આયુષ્ય હોય તો પેલો બચે. બાકી કાંઈ કોઈ કોઈનું કરી દે એમ ક્યાં છે? પેલાનું પુણ્ય શું છે, પેલાનું પાપ શું છે, એ પ્રમાણે એની સ્થિતિ થવાની તે થાય. આપણે તો ભાવ કરીએ. એટલે કોઈ કોઈનું કાંઈ કરતો જ નથી, કોઈ કોઈની દયા પાળતો જ નથી. અહીંયા તો એ વાત કરી છે. અહીંયા આ 96 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં તો અવસ્થામાં કિંચિત રાગ વિદ્યમાન છે એવો શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી જીવ. કોની વાત લીધી? અવસ્થામાં કિંચિત રાગ વિદ્યમાન છે, થોડોક હજી રાગ રહ્યો છે વર્તમાન પર્યાયમાં, એવો શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, એ પણ રાગનો અને પરનો અકર્તા અને અવેદક છે એમ કહે છે. એને રાગ નથી થતા એમ નહીં, એને રાગ વિદ્યમાન છે. શું કહ્યું છે અહીંયા? અહીં તો અવસ્થામાં, એને પર્યાયમાં હજી કિંચિત થોડો રાગ છે, પડ્યો છે, એવો જ્ઞાની, એવો સમ્યક દ્રષ્ટિ જીવ, શુદ્ધ જ્ઞાન પરિણત ધર્મી જીવ એની વાત કરે છે. તો કે એવા જીવને રાગનો અને પરનો અકર્તા અને અવેદક કહ્યો છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ. શક્તિરૂપે તે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ ત્રણેય કાળે છે. શક્તિરૂપે એટલે એનું સ્વરૂપ, સ્વરૂપ તો શુદ્ધ જ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ ત્રણેય કાળે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ પણ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, ભલે એને સમ્યક દર્શન પણ પ્રગટ નથી કર્યું. એકિન્દ્રિયમાં છે એ જીવ પણ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. નિગોદનો જીવ છે એ પણ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પણ એ શક્તિ અપેક્ષા એ વાત કરી. વર્તમાન પર્યાયમાં એનો ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ ઘણો ઓછો છે, અલ્પ છે, પણ શક્તિરૂપે તો અંદર પડ્યું છે ને. એટલે કહે છે કે શક્તિરૂપે, આ અહીંયા ધર્મી જીવની વાત કરી એને માટે કહે છે કે શક્તિરૂપે તે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ ત્રિકાળ છે, એવો ધર્મી જીવ, એને હજી રાગ છે અને છતાં પણ એ રાગનો અકર્તા અને અભોક્તા છે, રાગનો અકર્તા અને અભોક્તા છે એમ કહે છે. આવા આત્માનો આશ્રય થતા, જેને જ્ઞાન અને આનંદની રચના કરે એવું વીર્ય પર્યાયમાં જાગ્યું અને જેને અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવ્યો, એવો ધર્મી સાધક જીવ જે છે તે કહે છે કે જાણે છે કોને? કે બંધને અને મોક્ષને. જ્ઞાન આનંદ સ્વરૂપ ત્રિકાળ આત્મા છે એવા આત્માનો આશ્રય કરતા, ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે એવા આત્માનો આશ્રય જેને થયો છે, એવાને વીર્ય જાગ્યું છે પર્યાયમાં. હવે વીર્ય જાગ્યું છે, કેવું વીર્ય જાગ્યું છે? તો કે છે કે જ્ઞાન અને આનંદની રચના કરે એવું વીર્ય પર્યાયમાં જાગ્યું અને જેને અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવ્યો, એવો ધર્મી સાધક જીવ જે છે તે માત્ર જાણે છે પણ કરતો નથી, ભોગવતો નથી, બંધને પણ જાણે, મોક્ષને પણ જાણે, નિર્જરાને પણ જાણે છે. આગળ કહે છે 97મા પાના ઉપર સ્પષ્ટતા કરે છે કે શું કીધું, કે કેવળી ભગવાનને તો રાગે નથી અને બંધે નથી, પૂર્ણ વિતરાગ છે, બરાબર છે. પણ જેને સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ આનંદ પ્રભુ આત્માનું અંતરમાં ભાન થયું છે, એવો અંશે શુદ્ધતા રૂપ પરિણમેલો ધર્મી જીવ પણ રાગનો અકારક એટલે અકર્તા અને અવેદક એટલે અભોક્તા છે એમ કહે છે. કેવળી ભગવાનને તો નથી, રાગ નથી, બંધ નથી, કાંઈ નથી, પણ અહીંયા તો વાત શું કરવી છે કે જેને એવા સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણ આનંદ એનું અંતરમાં ભાન થયું છે અને જ્ઞાન થયું છે. કેવી રીતે ભાન અને જ્ઞાન થયું? એનો આશ્રય કરતા, પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપનો આશ્રય કરતા, જેને અંતરમાં એનું જ્ઞાન થયું છે, ભાન થયું છે, એવો અંશે શુદ્ધતારૂપ પરિણમેલો ધર્મી જીવ. પૂર્ણ શુદ્ધતારૂપ તો પરિણમ્યો નથી હજી, પૂર્ણ તો એને હજી થવાનું બાકી છે, એટલે અંશે શુદ્ધતારૂપ પરિણમેલો ધર્મી જીવ એ પણ રાગનો અકારક અને અવેદક છે એમ કહે છે. કહે છે કે તે રાગને બંધને જાણે છે પણ કરતો નથી. ધર્મી પુરુષ રાગ હોય છે તેને જ્ઞાનની દશામાં તે જાણે કે આ રાગ એટલે બીજી ચીજ છે, પોતે જ્ઞાનમાં એને બીજી ચીજ તરીકે જાણે છે, એ મારો છે અને તેનું વેદન મને છે એમ નથી જાણતો. એ કઈ રીતે જાણે છે? કે આ રાગ છે તે બીજી ચીજ છે, કે કઈ મારો છે કે મને એનું વેદન થાય છે એમ રાગને નથી જાણતો, એને હું અનુભવી રહ્યો છું એમ નથી જાણતો, એ રાગરૂપ હું છું એમ નથી જાણતો, આ સુભાવ થયો તો એ સુભાવ મારો છે એમ નથી જાણતો, પૂજાનો ભાવ આવ્યો તો આ પૂજાનો ભાવ મારો છે, હું પૂજા કરનારો છું એમ નથી, પણ પૂજાનો ભાવ આવ્યો છે તો એ સુભાવ છે ને એથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાયક છું એમ એ જાણે છે, એને પોતા પણ એ નથી જાણતો. ધર્મી પુરુષ રાગ હોય છે તેને એ જાણે છે, પણ એ મારો છે ને એનું મને વેદન છે એમ નથી જાણતો. ધર્મનું સ્વરૂપ આવું અલૌકિક છે ભાઈ. ધર્મી જીવ બંધને જાણે અને મોક્ષને પણ જાણે, બંધને જાણે અને મોક્ષને પણ જાણે. બંધ એટલે કર્મના બંધ, કર્મના બંધને પણ જાણે અને મોક્ષને પણ જાણે. એનો અર્થ શું થયો કે પોતે મુક્ત સ્વરૂપ છે એ વાત તો એને સહજ થઈ ગઈ છે. મોક્ષને જાણે એમ નથી કહ્યું કે મોક્ષને કરે. જો મોક્ષને એ ધર્મી જીવ જાણતો હોય સમ્યક દ્રષ્ટિ, તો એનો અર્થ એ થયો કે મોક્ષની પર્યાય છે, જ્યારે મોક્ષની દશા થાય છે ત્યારે એ પર્યાય થાય છે. એટલે મુક્ત સ્વરૂપ જે છે એ વાત એને અંશે અનુભવમાં આવી ગઈ છે. હજી મોક્ષ નથી થયો ત્યારે એ મોક્ષને જાણે એમ અહીંયા તો કહ્યું છે. તો અહીંયા થોડુંક સમજવાનું છે, થોડી સૂક્ષ્મતા છે. ધર્મી જીવ બંધને જાણે કે આ કર્મના બંધ છે, પણ સાથે મોક્ષને જાણે એમ કહ્યું. મોક્ષ તો ક્યાં થયો છે, તો મોક્ષને કેવી રીતે જાણે? હજી તે પર્યાય થઈ નથી. જે પર્યાય થઈ નથી એને કેવી રીતે ધર્મી જાણે? એટલા માટે જાણે છે કે પોતે મુક્ત સ્વરૂપ છે એ એને અનુભવ સહિત સમજાઈ ગયું છે. જ્યારે પોતે મુક્ત સ્વરૂપ જ છે તો પછી એ મોક્ષની પર્યાયને જાણે છે. મોક્ષની પર્યાય છે એ પોતાથી જુદી છે એમ એ જાણે છે, કેમ કે એ પોતે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એમ પોતાને અનુભવે છે. સુગાનીજીના પત્રમાં બહુ સરસ રીતે વાત આવે છે કે હમે ક્યા હૈ જો પર્યાય કો હોના હૈ હો, કેવલ જ્ઞાન કી પર્યાય કો ભી હોના હૈ તો હો, હમે ક્યા હૈ. એટલે એનો અર્થ શું થયો કે પોતે તો શુદ્ધ દ્રવ્ય છે અને પર્યાય જે થવાની છે તે ભલે થાય, કેવળ જ્ઞાનની પણ પર્યાય ભલે થાય. એમને એમ પણ નથી કે કેવળ જ્ઞાનની પર્યાય થાય તો સારું, એમ પણ નથી. હું તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છું, પર્યાય પછી જે થવાની છે તે થાય છે તો થાય છે. આખી દ્રષ્ટિમાં ફેર પડી જાય છે. સમ્યક દર્શન થયા પછીથી એને વર્તમાન પર્યાયનું જોર રહેતું જ નથી. આ મનુષ્યપણું ને આ બધું કાંઈ રહેતું જ નથી. એટલે એવા શબ્દો નીકળ્યા છે. એમને કઈ લખવા ખાતર પત્રમાં લખ્યા છે એમ નથી, જે અનુભવે છે એવું લખ્યું છે. ગુરુદેવ વાત એ સમજાવે છે. ધર્મનું સ્વરૂપ આવું અલૌકિક છે ભાઈ. ધર્મી જીવ બંધને જાણે અને મોક્ષને પણ જાણે. તે રાગ થાય તેને જાણે અને રાગનો અભાવ થાય તેને પણ જાણે, એટલે નિજરાને પણ જાણે છે. રાગ થાય તેને અથવા રાગનો અભાવ થાય તેને કરે એમ નહીં, પણ માત્ર જાણે. કે છે કે ચિત્ત ચમત્કાર પ્રભુ ભગવાન આત્માનું જેને ભાન થયું તે ધર્મી પુરુષની અંતરદશા કોઈ અદભુત અલૌકિક હોય છે. આગળ એક વાત સરસ કહે છે કે કલકત્તાના એક સામાયિકમાં આવ્યું છે કે કાંજી સ્વામી તો બધાને ભગવાન આત્મા કહીને સંબોધન કરે છે. એ વખતે ત્યારે એ આવ્યું હતું એટલે એ વાત લીધી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે હા ભાઈ, અમે તો સૌને ભગવાન આત્મા તરીકે દેખીએ છીએ. અમે તો સૌને ભગવાન આત્મા તરીકે દેખીએ છીએ. અમે તો તેને ભગવાન, એ પછી બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધપણે જે પણ હોય, પણ અમને તો એ ભગવાન તરીકે જ દેખાય છે. એ બાળક, યુવાન કે વૃદ્ધપણે દેખાતા જ નથી. કેટલો દ્રષ્ટિમાં ફેર છે. ગુરુદેવની દ્રષ્ટિ બધાને ભગવાન આત્મા તરીકે જોતી હતી એટલે ભગવાન આત્મા કહેતા હતા. બધા ભગવાન છો ને બધા ભગવાન થાઓ, આમ જયારે બોલે છે તો એ અંતરમાંથી જે ભાવ આવ્યા છે એ પ્રમાણે બોલે છે. એમની દ્રષ્ટિમાં બધા ભગવાન આત્મા હતા એટલે આ વાત છે. કઈ કહેવા ખાતર થોડું કહે છે, કોઈને સારું લગાડવું છે એટલે થોડી વાત છે. અંદરમાં તું પૂરણ જ્ઞાન આનંદ સ્વરૂપ છો ને પ્રભુ, કેવું હાલ કરીને આપણને સમજાવતા હોય એવી રીતે કહે છે કે અંદરમાં તું પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છો ને પ્રભુ, એટલે તું ભગવાન છો. જો ભગવાનનો અર્થ કર્યો છે પાછો, કે છે કે ભગ નામ જ્ઞાન આનંદની લક્ષ્મી નો તું ધ્રુવ 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 ભંડાર એવો ભગવાન છો. ભગ એટલે લક્ષ્મી, અહીંયા કઈ લક્ષ્મી છે? જ્ઞાન આનંદની લક્ષ્મી, અને એના વાળો એટલે ભગવાન, એટલે લક્ષ્મી વાળો, જ્ઞાન આનંદની લક્ષ્મી વાળો તું ભગવાન છો. આવા નિજ સ્વરૂપને અનુભવ્યું તેની અંતરદશા અલૌકિક હોય છે, જ્ઞાનીની દશા અલૌકિક હોય છે, વારંવાર કહે છે ગુરુદેવ. સૌથી નીચેના પેરેગ્રાફમાં આ પાના ઉપર કહે છે કે હવે કહે છે માત્ર બંધ મોક્ષને નહીં, કમ્મુદયમ ણી જરમ ચેવ શુભ અશુભ રૂપ કર્મોદયને તથા સવિપાક અવિપાક રૂપ અને સકામ અકામ રૂપ બે પ્રકારની નિજરાને પણ જાણે છે. બંધ મોક્ષને એમ એટલું જ નહીં, પરંતુ કર્મના ઉદયને અને નિર્જરાને એને પણ જાણે છે. એ વાતને અહીંયા સમજાવે છે 98મા પાના ઉપર, શરૂઆતમાં જ કહે છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ સર્વજ્ઞ થયો નથી ત્યાં સુધી સાધક જીવને અંશે બાધકપણું છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ, સમ્યક દ્રષ્ટિ થયો છે પણ હજી પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ, જ્યાં સુધી સર્વ કષાયોનો અભાવ થયો નથી ત્યાં સુધી એવા સાધક જીવને બાધકપણું પણ છે, એટલે કે કર્મનો બંધ પણ થાય છે. કર્મના ઉદયના નિમિત્તે તેને શુભ અને અશુભ ભાવ થતા હોય છે, પણ એ બંનેને સાધક ધર્મી જીવ માત્ર જાણે છે, કરે છે એમ નહીં. જો અહીંયા એક વાત સમજવાની કે એને શુભ ભાવ આવ્યો તો કર્મનો ઉદય જે આવ્યો છે, જે સંયોગ આવ્યા છે, એનું લક્ષ્ય કરતા એને શુભ ભાવ આવ્યો. કેવા ઉદય આવ્યા? કે એને મંદિર જવાનું થયું, મંદિર જવાનું થયું, પ્રતિમાના દર્શન થયા અને પૂજાનો ભાવ આવ્યો. તો એને માત્ર જાણે છે, એને કરતો નથી એમ જે કહ્યું, એમાં એમ નથી કે એને બિલકુલ એના સંબંધી જરાક પણ રાગ નથી થતો, એમ નથી. એને જેટલા અંશે રાગ છે એટલો એને બંધ પણ પડે, શુભ ભાવ છે તો એને પુણ્યનો બંધ પણ પડે. અને જો એવી જ રીતે કોઈ અશુભ ભાવ પણ આવ્યો હોય તો એને એના પ્રત્યે જેટલી રૂચિ છે એટલો પાપનો બંધ પણ પડે. પણ પેલો અનંતાનુબંધી કસાય ગયો છે ને, એટલે આવા પુણ્ય પાપના બંધ છે ને, એને અહીંયા ગૌણ કરીને એમ કહ્યું કે એને બંધ પડતો નથી, એને માત્ર એ જાણે છે. કેમ કે અનંતાનુબંધી ગયો છે એટલે અહીંયા દ્રષ્ટિની મુખ્યતાથી એમ કહેવામાં આવ્યું, પણ ખરેખર તો એને પણ બંધ તો પડે છે. જેટલો રાગ છે, જેટલા અંશે રાગ છે, એટલો એને બંધ તો પડે છે. જો ચોથા ગુણસ્થાનની દશામાં છે તો કસાઈની ત્રણ ચોકડી બાકી છે, પાંચમા ગુણસ્થાનની દશામાં છે તો કસાઈની બે ચોકડી બાકી છે, અને છઠ્ઠા ગુણસ્થાને છે, છઠ્ઠે સાતમે ઝુલતા મુનિ, એને કસાઈની ત્રણ ચોકડી ગઈ છે ને એક જ ચોકડી બાકી છે, ને એ પણ સંજ્વલનની અતિ અલ્પ, પણ એમને એ પ્રમાણે પડે. મુનિને જે શુભ ભાવ આવે અને જે બંધ પડે એ પ્રમાણે પડે, કેમ કે સંજ્વલન કસાય જ બાકી છે, એટલે એમાં જોર કાંઈ ન હોય. ચોથા ગુણસ્થાન વાળાને એ જ ક્રિયા કરે જે મુનિ કરે છે, એ જ ક્રિયા કરે તો એમાં અને મુનિને એને બંનેને બંધ પડવામાં ફેર બંધ પડવામાં ફેર પડે, એટલે એને બંધ તો પડે છે. પણ અહીંયા શું છે કે દ્રષ્ટિ પ્રધાન કથનમાં એમ કહ્યું કે એ બંધ પડતા નથી, પડે તો છે પણ એને ગૌણ કરીને એમ કહ્યું કે એને બંધ પડતા નથી, એટલે એના માત્ર જાણવા દેખવા વાળા છે, એ રાગ કરવા વાળા કે રાગને ભોગવવા વાળા નથી. ખરેખર તો એમને રાગ થયો છે ત્યારે એનું અંશે કંઈક કરતાપણું છે, અને જેટલું કરતાપણું છે, જેટલું એને એકત્વ રાગ સાથે છે, એ પ્રમાણે એને બંધ તો પડે જ છે. પણ અહીંયા દ્રષ્ટિ પ્રધાન કથન છે, એટલે આપણે જ્યાં જે અપેક્ષા હોય એ પ્રમાણે બરાબર વસ્તુના સ્વરૂપને સમજવું જોઈએ. અહીંયા કહ્યું કે કર્મના ઉદયના નિમિત્તે તેને શુભ અને અશુભ ભાવ થતા હોય છે, પણ એ બંનેને સાધક જીવ ધર્મી જીવ માત્ર જાણે છે, કરે છે એમ નહીં. ભગવાન આત્મા પોતે સહજ જ જ્ઞાન સ્વરૂપ છે, તે બીજાને શું કરે, માત્ર જાણે. આગળ છેલ્લી ત્રણ લીટી લઈએ. ધર્મી જીવ તો પુણ્યના જે પરિણામ થાય તેનો અકારક અને અવેદક છે. પુણ્યના જે પરિણામ થાય એનો પણ એ અકર્તા અને અભોક્તા છે. ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ પ્રભુ ચૈતન્ય ચક્ષુ છે. જેમ આંખ દ્રશ્ય પદાર્થને દેખતા દ્રશ્યમાં જતી નથી, તેમ ચૈતન્ય ચક્ષુ પ્રભુ આત્મા પરને જાણતા પરમાં જતો નથી. શું વાત કરી છે કે ભગવાન આત્મા જ્ઞાન મૂર્તિ પ્રભુ ચૈતન્ય ચક્ષુ છે. ચૈતન્ય ચક્ષુ સાથે અહીંયા તુલના કરી, ચક્ષુ સાથે એને ચૈતન્ય ચક્ષુ કહ્યું. એટલે કહેવું શું છે કે જેમ આંખ છે એ પદાર્થની અંદર જતી નથી, પદાર્થને દેખે દ્રશ્યને જુએ છે, ત્યારે જે દ્રશ્ય જુએ છે, જે પદાર્થને જુએ છે એની અંદર જતી નથી, એનું દૂર રહીને જ્ઞાન કરે છે. એવી રીતે આ ભગવાન આત્મા પણ પરને જાણે છે, તો પરને જાણતી વખતે એ કઈ પરમાં જતો નથી, પરમાં જતો નથી, પરથી ભિન્ન રહીને જાણે છે. આગળ 99 પાના ઉપર કહે છે કે પરથી ભિન્ન રહીને પરને જાણે છે. આ સર્વ તત્વજ્ઞાનનો નિચોડ છે. પરથી ભિન્ન રહીને પરને જાણે છે, આ તત્વજ્ઞાનનો નિચોડ છે. અદભુત વાત તત્વજ્ઞાનની કહી દીધી. અજ્ઞાનીને એ અજ્ઞાની એને જાણે નહીં, એટલે આ વાત અજ્ઞાનની સમજમાં આવતી જ નથી. સમકીતી જ એને યથાર્થ જાણે છે. અજ્ઞાનીને એ ખ્યાલ નથી આવતો, એને એનો વિચાર જ નથી થયો. પોતાના સ્વરૂપને જ્યાં સુધી જાણ્યું નથી ને ત્યાં સુધી એને અઘરું પડે છે. કદાચ એ સ્વીકારે, માહિતી રૂપે સ્વીકારે, પણ જ્યાં સુધી એ સ્વરૂપનો અનુભવ નહીં કરે ને ત્યાં સુધી આ વાત હજી જ્ઞાનીની જેમ નહીં થાય. દ્રષ્ટા જ્ઞાતા ભાવ લાવવો એવો ઉપદેશ આપવામાં આવે એ હા પણ પાડે, જ્ઞાની હા પાડે, મિથ્યા દ્રષ્ટિ હા પાડે, બધું બરાબર. પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ તો સહજ છે. જેને સ્વરૂપનું લક્ષ થયું છે એને એ સહેલાઈથી સમજાય છે અને એને એનો પ્રયત્ન થાય છે. જેને સ્વરૂપનો અનુભવ થયો છે એને તો એ સહજ થઈ જાય છે. લક્ષ થયું છે એને પણ એનો પ્રયત્ન થાય છે કે ના, મારે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, એ પણ પ્રયત્ન કરી શકે છે. જે સમ્યક દર્શનની નજીક છે એ પણ એવો પ્રયત્ન કરે, પણ પ્રયત્ન કરે એટલે એને જાગૃત રહીને કરવાનું થાય. જ્યારે સમ્યક દ્રષ્ટિ થયો છે, જેને ખરેખર સ્વરૂપનો અનુભવ થયો છે, એને તો સહજ છે. આગળ કહે છે કે સમકીતી એકલા બંધ અને મોક્ષને જાણે એમ નહીં, તે કર્મના ઉદય જે શુભાશુભ ભાવ થાય તેને પણ જાણે છે. ધર્મીને શુભ હોય તેમ અશુભ પણ હોય છે. ચારિત્ર મોહના ઉદયમાં એને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ પણ પોતાની કમજોરીથી થાય છે. હજી કસાયની ચોકડી બાકી છે, એટલે ક્યારેક એવા કર્મના ઉદય આવ્યા છે તો પોતાની નબળાઈને કારણે. નબળાઈ શું છે? પુરુષાર્થમાં નબળાઈ એ છે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય એ વખતે કરી શકતા નથી, એટલે પોતાના સ્વરૂપને વિશે રહેતા નથી, એટલે એમને જ્યારે એવા ચારિત્ર મોહનો ઉદય હોય છે એ વખતે એમને પણ આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનના પરિણામ થાય છે. એટલે કહે છે કે એ પોતાની કમજોરીથી થાય છે. સ્ત્રી સંબંધી વિષયનો રાગ પણ આવે છે, પરંતુ જ્ઞાની તે શુભાશુભ કર્મોદયથી પૃથક રહીને તેને જાણે છે. આ થાય છે, છતાં એને જાણે છે. ક્યારેક અલ્પ બંધ પણ પડે છે એવું નથી, પણ એને જાણે છે. અહીંયા મુખ્યતા દ્રષ્ટિની કરી છે, એટલે માત્ર એને જાણે છે એમ કીધું છે. શુભાશુભને કરે કે તોડે એવું જ્ઞાનનું કાર્ય નથી. આંખની વાત સમજાવી કે આંખ બીજી ચીજને દેખે પણ કાંઈ બીજી ચીજને કરે નહીં, એવી રીતે આ જ્ઞાન છે તે શુભાશુભને કરે કે તોડે એવું કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. જ્ઞાન કાંઈ કરે નહીં. ધર્મી જીવ કર્મના ઉદયને જાણે, કર્મના ઉદયે જે શુભાશુભ ભાવ થાય તેને જાણે, અને દેહની જે ક્રિયા થાય તેને પણ જાણે છે. કેમ કે જ્ઞાની પોતાની જ્ઞાન ભૂમિકામાં રહ્યો છે, પણ તે રાગની ભૂમિકામાં પ્રવેશતો જ નથી. એટલે કે જાણે છે, રાગ સાથે એકત્વ કરતો જ નથી, એટલે રાગની ભૂમિકામાં પ્રવેશતો જ નથી. જુદી જુદી રીતે ગુરુદેવે આપણને એ સ્પષ્ટ કર્યું કે પોતે જ્ઞાન સ્વભાવી છે એવો એક વખત નિર્ધાર થયો છે, તો પછી એ જ્ઞાન હંમેશા એમ જ જાણવા રૂપે જ પરિણમે છે, અને એની જ મુખ્યતા ધર્મીને રહે છે. રાગ આવે છે તો રાગને પણ એ માત્ર જાણે છે. આખી વાત જુદી જુદી રીતે આપણને એ રીતે અહીંયા સ્પષ્ટ કરી દીધી છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીંયા કહે છે કે ચોથા ગુણ સ્થાને સંકિતી ધર્માત્મા તેને કર્મના ઉદયના નિમિત્તે જે જે શુભ અશુભ ભાવ આવે છે તેનો તે અકારક એટલે અકર્તા અને અવેદક એટલે અભોક્તા છે. માત્ર તેને તે ભિન્ન રહીને જાણે છે. તેને એ ભિન્ન રહીને જાણે છે. અકર્તા અને અભોક્તા છે અને જે ભાવ આવ્યા છે એનાથી પોતે જુદો રહે છે. એના મય થઈ જતો નથી. મિથ્યા દ્રષ્ટિ કર્મના ઉદય આવે છે, શુભાશુભ એને ભાવ થાય છે તો એમાં એ એકરૂપ થઈ જાય છે. શુભાશુભ ભાવમાં એ એકરૂપતા કરે છે, તે રૂપ થઈ જાય છે એટલે તદ્રૂપ થઈ જાય છે. મિથ્યા દ્રષ્ટિ કર્મોદયમાં અને શુભાશુભ ભાવમાં એકરૂપ તદ્રૂપ થઈને તેનો કર્તા અને ભોગતા થાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, સમ્યક જ્ઞાની ધર્મી પુરુષ, એ તો તેને દૂરથી માત્ર જાણે છે, તેમાં એકરૂપ થતો નથી. આગળ 100મા પાના ઉપર કહે છે કે જ્ઞાની કર્મોદયને જાણે છે તેમ સવિપાક અવિપાક નિદ્રાને પણ જાણે છે. કરે છે એમ નહીં, નિદ્રાને કરે છે એમ નહીં, નિદ્રાને પણ જાણે છે. નવતત્વનો વિચાર કરીએ તો આપણને એ વાત તરત પકડાઈ જાય કે નિદ્રા કરે નહીં. ના, નિદ્રા ક્યાંથી કરે? એનું સ્વરૂપ શુદ્ધ છે. ભગવાન આત્માને સંવર, નિદ્રા, મોક્ષ, બંધ આ બધું છે જ નહીં, એ તો બધું પર્યાય છે. એટલે જે શુદ્ધ ત્રિકાળ શુદ્ધ જે રહ્યું છે એને તો આ બધું ક્યાં છે? એટલે એ અપેક્ષાથી વિચાર કરીએ તો બરાબર છે કે એને જાણે, નહીતર આપણને એમ થાય કે નિદ્રા કરે નહીં. શું કહે છે? જ્ઞાની કર્મોદયને જાણે છે તેમ સવિપાક અવિપાક નિદ્રાને પણ જાણે છે. કે પોતે એ વખતે એવા ભાવમાં છે, પોતે પોતે બધાથી જુદો ભિન્ન છે, એવી જ્યાં દ્રષ્ટિ થઈ છે, એવી શ્રદ્ધા થઈ છે, ત્યાં પછી જે થઈ રહ્યું છે, નિદ્રા થઈ રહી છે તો નિદ્રાને જાણે છે. નિદ્રા થઈ રહી છે ત્યારે નિદ્રાને જાણે છે. કર્મના બંધ છે તો એને જાણે છે. મોક્ષને જાણે છે. એ બધી પર્યાયને જાણે છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ નાયક 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 છે. અહીંયા કહે છે કે જ્ઞાની કર્મોદયને જાણે છે તેમ નિદ્રાને પણ જાણે છે. સવિપાક નિદ્રાને જાણે છે, અવિપાક નિદ્રાને પણ જાણે છે, પણ એને કરે છે એમ નહીં. સૂક્ષ્મ વાત છે ભાઈ. આત્મા એકલા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અને આવું જેને અંતરમાં ભાન થયું, કેવું ભાન? કે આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, બીજું કાંઈ નથી, એવું જેને અંતરમાં ભાન થયું તે જ્ઞાતા દ્રષ્ટા થયો, એટલે કે એ જાણનાર દેખનાર થયો. વસ્તુ સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. વસ્તુ એટલે આત્મા. આત્મા સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. એને જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પણ તો સહજ છે. એવું કઈ કરવાની જરૂર નથી કે જ્ઞાતા દ્રષ્ટા થાય. એનો મૂળ સ્વભાવ જ જ્ઞાતા દ્રષ્ટા છે. કેમ કે એ જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. અને એવું જેને ભાન થયું છે એની વાત કરતા કહે છે કે તેનું ભાન થતા વર્તમાન દશામાં જ્ઞાતા દ્રષ્ટાપણું આવ્યું, પ્રગટ્યું. બે વાત સાથે લીધી. પહેલા શું કહ્યું? કે વસ્તુ સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે, એ શક્તિ અપેક્ષાએ છે. એટલે આત્માનું સ્વરૂપ એવું છે. એવું તો બધાનું છે, જગતના બધા જ જીવોનું એ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ તો છે. પણ જેને એવા શુદ્ધ આત્મ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી અને એ સ્વરૂપનો અનુભવ કર્યો છે, એવું જેને ભાન થયું છે, એને હવે વર્તમાન દશામાં એટલે વર્તમાન પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થયું. અંદર તો પડ્યું હતું, શક્તિ અપેક્ષાએ તો સર્વજ્ઞપણું પણ છે, શક્તિ અપેક્ષાએ તો જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે. એટલે કહે છે કે વસ્તુ સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. પણ હવે આગળ વાત કરે છે કે એવું જેને જ્ઞાન થયું છે, ભાન થયું છે, એ જીવની વાત લીધી. તો એને અત્યારે વર્તમાન દશામાં જ્ઞાતા દ્રષ્ટાપણું પ્રગટ્યું છે. આવો જ્ઞાની અહીં કહે છે કે એ સવિપાક અવિપાક રૂપ અને સકામ અકામ રૂપ એમ બે પ્રકારની નિદ્રાને બસ જાણે છે, એને કરતો નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હજી નિદ્રા વિશે ગુરુદેવ બીજી સ્પષ્ટતા કરશે, એ સ્પષ્ટતાઓને આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. બધાને ખાસ અનુરોધ છે કે પ્રવચન રત્નાકરમાંથી જે સ્વાધ્યાય અત્યારે આપણે કરી રહ્યા છીએ એને ફરી ફરીને વાંચવો. ફરી ફરીને વાંચવાથી ઘણી સ્પષ્ટતા થશે. આપણે મુખ્ય વાત બધી લીધી છે, કેટલીક બીજી વાત પણ સાથે ગુરુદેવે કરી છે, એ પણ વાંચી જવા માટે ખાસ મારો અનુરોધ છે. આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આજે પણ આપણે પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી લેતા, આપણે સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.